તારીખ 22/7/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 266 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સંગ પ્રવચન નંબર 187
પાછળના કાળને વિષય કરવો હોય તો કાળની વાત યાદ કરતા એક ઠેકડ લાગે અને 10 વર્ષ પહેલાની યાદ કરતા બીજી 10 સેકન્ડ વધારે લાગે, લાખ વર્ષની યાદ કરતા 1 કલાક લાગે એવું નહીં. કોઈ પણ કાળના પ્રસંગને જઈને વિષય કરવામાં, કોઈ પણ ક્ષેત્રના જ્ઞેયને વિષય કરવામાં, ભલે તે ગમે તેટલો દૂર કાળવર્તી હોય કે દૂર ક્ષેત્રવર્તી હોય, તો પણ જ્ઞાનને એક જ સમય લાગે છે. એવું જ્ઞાનનું સામર્થ્ય નથી, સામર્થ્ય છે એ વાત કરી. જ્ઞાનમાં કાળ ભેદ નથી રહેતી. બીજું જ્ઞાનને વજન નથી, અથવા જ્ઞાનમાં ગમે તેટલા જ્ઞેયો આવે તો જ્ઞાનની અંદર કોઈ ભાર ઊભો થાય, ઉપાધિ ઊભી થાય એવું નથી. પ્રત્યક્ષ અનુભવ ગોચર છે સંસારિક જીવોને પણ. એક માણસની દુકાનમાં 1000 વસ્તુ હોય તો પણ એને એ બધી વસ્તુઓનો પોતે વેપાર કરવામાં એના જ્ઞાનને બોજો નથી લાગતા. આ પ્રોવિઝન સ્ટોરમાં તો એની વિચિત્રતા છે કે કોઈ ચીજ વજનથી વેચે છે તો કોઈ માપથી વેચે છે, કોઈ લંબાઈ પહોળાઈના માપથી વેચે છે, કોઈ નંગથી વેચવામાં આવે છે, કોઈ કોઈ દહનના ભાવથી, તો કોઈ 1 નંગના ભાવથી, તો કોઈ 6 નંગના ભાવથી. હજારો ચીજ હોય તો પણ જ્ઞાનમાં જ્ઞેય જણાય માટે કાંઈ બોજો આવે, જ્ઞાનમાં જ્ઞેય જણાય એટલે કાંઈ ઉપાધિ આવે, એવી રીતે જ્ઞાનને ભાર લાગતો નથી. જ્ઞાનમાં અનંત જ્ઞેયનું પ્રતિબિંબ પડે, તેથી જ્ઞાન ઉપર કોઈ વજન પડે છે તેવું નથી કરતો. તેની અપેક્ષા લીધી છે આયા. અને બીજું ત્રીજું લીધું છે કે જ્ઞાનની અંદર વિકાર નથી. કોઈ પણ વિભાવ ભાવ વિકાર ભાવ જ્ઞાનની અંદર ક્યારે પણ પ્રવેશ પામતો નથી, સ્પર્શ પામતો નથી. જ્ઞાન જ્ઞાન જ રહે છે, વિભાવ વિભાવ રહે છે, રાગ રાગ રહે છે, રાગ જ્ઞાન રૂપે થતો નથી, જ્ઞાન કદી રાગ રૂપે થતો નથી. આ 3 ફેક્ટર જ્ઞાનના સામર્થ્યનો નિર્ણય કરવા માટે વાત લીધી છે. એટલે કે જ્ઞાનની શક્તિ કેવી છે, જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય થતા સ્વાનુભવ સહજમાં પ્રગટે એ કારણ છે આ સ્વભાવનો સામર્થ્ય દર્શાવવાનું. તો એક એક બોલને સ્પષ્ટ કરે છે. પચાસ વર્ષ પહેલાની વાત યાદ કરવી હોય તો તે સંભાળવા જ્ઞાનમાં ક્રમ પાડવો પડતો નથી. પહેલા એક વર્ષની સંભાળે સંભાળે, પછી બીજા વર્ષની સ્મૃતિમાં લાવે, પછી ત્રીજા વર્ષની સ્મૃતિમાં લાવે, પછી પચાસમા વર્ષની સ્મૃતિ આવે, એવું નથી. સીધો અક્રમે ગમે તેટલો પાછળ આગળ જવું હોય, સીધો અક્રમે જ્ઞાનનો ઉપયોગ ક્યાં અને એ વિષય કરી દે છે. એવી જ રીતે ક્ષેત્રમાં એમ નથી કે પહેલા નજીકના ક્ષેત્રને વિષય કરે. જેમ ટ્રેનમાં જાય તો પહેલા સ્ટેશન આવે, પછી બીજું સ્ટેશન આવે, પછી પચાસમું સ્ટેશન પચાસમી વખતે આવે, એમ નહીં. જ્ઞાનમાં ગ્રીનનું સ્ટેશન સીધું જ આવે છે, 49 સ્ટેશનને ઓવરટેક કરીને જ્ઞાન જાય છે. એવું જ્ઞાનનું સામર્થ્ય
સામર્થ્ય,
એમાં ક્રમ પાડવો પડતો નથી. જેમ કાપડના 50% ઉપરા ઉપર ખડકા હોય અને તેમાંથી નીચેનો તાકો કાઢવો હોય તો ઉપરના તાકા ફેરવા પછી જ નીચેનો તાકો નીકળે. બારનો દ્રષ્ટાંત જેમ સ્ટેશનનો લીધો, અહીંયા તાકાનો લીધો, તાકા ઉપરના ખડકા હોય ને નીચેનો કાઢવો હોય તો ઉપરના ઉપાડીને નીચેનો લેવો પડે. ગઈકાલની વાત યાદ આવે તે જ રીતે 50 વર્ષ પહેલાની વાત પણ યાદ આવી શકે છે. માટે જ્ઞાનમાં કાળ ભેદ પડતો નથી. કાળને ખાઈ જાય એવું અરૂપી જ્ઞાન મૂર્તિ આત્મા છે. આ એનો સામર્થ્યનો શબ્દ વાપર્યો છે, બરોબર, કે વચ્ચેના બધા કાળને ખાઈ જાય અને સીધું ગમે એટલા દૂર કાળ વર્તી જ્ઞાન એકદમ સીધું જ ગ્રહણ કરી લે. એવી જ રીતે વચ્ચેના ક્ષેત્રને ખાઈ જાય, આવધિ જ્ઞાનનો ઉપયોગ હોય છે, સીધો દેવલોકમાં જાય. માણસ નથી પરદેશ જઈને આવે ત્યારે કે અમે અમેરિકામાં ગયા ત્યારે અમે આમ જોયું, વચ્ચે કાંઈ એને કોઈ ક્ષેત્રને વિષય નથી કરવો પડતો, કયા રસ્તે ગયા હતા એ વિષય નથી કરવો પડતો, રસ્તો નથી જોવો પડતો, જવા માટે રસ્તો નક્કી કરવો પડે. જ્ઞાનને એ રીતે કોઈ બાધા નથી. મળી જ્ઞાન પોતાના સ્વક્ષેત્રમાં રહીને કોઈ દૂરના ક્ષેત્રને વિષય કરે છે, દૂરના કાળને વિષય કરે છે, એને દૂરના કાળમાં જવું પડતું નથી, દૂરના ક્ષેત્રમાં પણ એને જવું પડતું નથી. આ ચમત્કાર છે. વળી જ્ઞેય ગમે તેટલું ક્ષેત્રથી મોટું હોય તો જ્ઞાનને એટલું મોટું ક્ષેત્ર જોઈએ જાણવા માટે એમ પણ નથી. પ્રતિબિંબ જીલે છે, અરીસો વગેરે, એ તો એનામાં જેટલો ક્ષેત્ર હોય એટલું સામે જીલે. જ્ઞાનને એવું નથી. ચક્ષુ ઇન્દ્રિયના ઉપયોગનો વિચાર કરીએ તો ચણાની દાળ નાની હોય એટલો લેન્સ છે, કીકી જેને કહે છે, આંખની કીકી એટલી છે એનું ક્ષેત્રફળ. ચણાની દાળ હોય એવું છે, એથી પણ નાનું હોય છે ચણાને. એક ડુંગર ઉપર ઉભા રહીએ 25 માઇલ, ગિરનાર ઉપર ઉભરે આગળ ફરતા 25 માઇલના ક્ષેત્રને વિષય કરે. આ ગામ અહીંયા છે, આ ગામ અહીંયા છે, આ ગામ અહીંયા છે. 25-25 માઇલના ક્ષેત્રને કેટલામાં સમાવે છે. એવી જ રીતે આ 30-40 હજાર ફૂટ ઊંચે ઊંચું હોય છે, આટલી લાળ જેટલો ક્ષેત્ર છે, 40 હજાર ફૂટ ઊંચે એરોપ્લેન જાય છે એને નક્કી કરે કે આ 700-800 માઇલની સ્પીડે આવડે જાય છે. હમણાં 5 મિનિટમાં ક્યાંય જાય નીકળી જશે, 2-5 મિનિટમાં દેખાશે. જ્ઞાનની શક્તિ કેટલી છે, પોતાના સ્વક્ષેત્રમાં રહીને, મર્યાદિત ક્ષેત્રમાં રહીને, એકદમ ઓછામાં ઓછી મર્યાદાના કાળમાં ચમત્કારિક રીતે જ્ઞેયને પકડે છે, જ્ઞેયને જાણી લે છે. અને એમાં કોઈ પરિશ્રમ નથી, જ્ઞાનનું સહજ સામર્થ્ય છે. આ તો લીધું છે છદ્મસ્થની વાત લીધી છે, જે પોતાના અનુભવથી જે નક્કી કરી શકે એ વાત છે. વિચાર એ કરવાનો રહે છે કે જે આવરિત જ્ઞાનમાં હજી આટલું સામર્થ્ય ઊભું રહે છે, તો તે જ્ઞાન નિરાવરણ થાય તો એની શું સ્થિતિ હોય? આવરણ પામેલા જ્ઞાનમાં રોકેટ બનાવે છે, એટમ બોમ્બ બનાવે છે, કે બધું બનાવે છે, હાઇડ્રોજન બોમ્બ બનાવે છે, એ તો હજી બાહ્ય પરલક્ષિત સૂક્ષ્મ જ્ઞાનનો વિષય છે ને, જડાશય જ્ઞાનનો વિષય, એ તો અવરાયેલું જ્ઞાન છે. એ અવરાયેલા જ્ઞાનમાં પણ માણસને ચમત્કાર લાગે એવા કાર્યો કરે છે કે નહીં, તો એ નિરાવરણ જ્ઞાનનું સામર્થ્ય કેટલું? શક્તિ કેટલી એની, શક્તિને આવરણ હોતું નથી. જ્ઞાનના ઉપયોગ ઉપરથી એ ઉપયોગમાં રહેલી શક્તિને દેખવી, જે પ્રયોજન છે એ આ છે. આટલી લાંબી વાત કરવાનું પ્રયોજન આ છે કે એમાં રહેલી શક્તિને દેખવી, એના સ્વભાવને જાણવો, એ પોતાના સ્વભાવને જાણે તો પોતે કેટલો મહાન છે એની પોતાને ભાન થાય, પોતાની માનતાનું ભાન થાય, તો જે ઉપયોગ અયથાયોગ્ય અયથાસ્થાને પ્રવર્તીને દુઃખને ઉત્પન્ન કરે છે, એ ઉપયોગ યથાયોગ્ય સ્થાન ધારણ કરીને પોતાના સ્વરૂપ સુખને ઉત્પન્ન કરે છે. આવું આ વિજ્ઞાન છે, સાયન્સ છે, આ સિદ્ધુ સુખ દુઃખના વિષય. બીજો મુદ્દો લે છે કે જ્ઞાન અરૂપી છે, તેથી જ્ઞાન ગમે તેટલું વધી જાય તો પણ તેનું વજન લાગતું નથી. જ્ઞાનમાં ગમે તેટલો વિકાસ થાય, તેથી તે જ્ઞાનની અંદર બોજો વધે. જેમ કે ઘણા પુસ્તકો વાંચ્યા, ઘણા પુસ્તકો જાણ્યા, એમાંથી ઘણું સ્મૃતિમાં રહ્યું, તેથી જ્ઞાનમાં ભાર વધી જતો નથી. આચાર્ય રજનીશ માટે તો લેક્ચરો સાંભળ્યા છે, એ દુનિયાભરના સાહિત્ય વાંચ્યું છે, લાખો રૂપિયાની પુસ્તકો એની અંગત લાઇબ્રેરીમાં છે. બરાબર, લાખો એટલે 10-20 લાખના પુસ્તકો હશે. આજે વર્ષો પહેલા જેવી 100-200 રૂપિયાની ગમે તેવી તેવી 1-2 લાખના પુસ્તકો એની લાઇબ્રેરીમાં, અત્યારે કોઈથી વધારે હશે. સ્મૃતિ એટલી કે ગમે ત્યારે ગમે તે પુસ્તકની વાત યાદ કરીને કહે, તો આખા ઓરડા ભરાઈ જાય એટલા પુસ્તકો વાંચે. માટે જ્ઞાનમાં કઈ ભાર આવે, ભાર લાગે એવું પૂછે, ગમે તેટલું જાણે. આવરિત જ્ઞાન છે આ તો, હજી કેવું છે હવે, મિથ્યા દ્રષ્ટિનું, મિથ્યા આવરણ પામેલું જ્ઞાન, એમાં ગમે તેટલું એને જાણવા મળે, ગમે તેટલું વધારે જાણે, ઉઘાડ ગમે એટલો વિકસિત થાય, તો એ જ્ઞાનનો વિકાસ કહેવાય છે. એમાં કોઈ તકલીફ નથી થતી, કોઈ આપત્તિ આવતી નથી. એ જ્ઞાન ઘણું જાણશે તો, કેટલાક એવું માને છે કે જ્ઞાન જેમ વધારે જાણે તેમ વધારે ઉપાધિ થાય, એ વાત બરાબર નથી. જ્ઞાનનું વધારે જાણવું અથવા પૂર્ણ જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે. વધારે શું, લોકાલોકને જાણે એ જ્ઞાનનો સ્વભાવ છે. અને લોકાલોકને જાણનાર જ્ઞાન જરા પણ એને ભાર પડતો નથી, જરા પણ એમાં તકલીફ ઊભી થતી નથી, કોઈ આપત્તિ એને આવતી નથી. એ જ્ઞાન ઘણા પુસ્તકો જાણ્યા તેથી જ્ઞાનમાં ભાર વધી જતો નથી. એ રીતે જ્ઞાનને વજન નથી અથવા જ્ઞાનમાં વજન આવતું નથી, માટે તે અરૂપી છે. અરૂપી જ્ઞાનને કોઈ બોજો નથી થતો, બોજો માન્યતાથી ઊભો થાય છે. જે જ્ઞાનમાં પોતે માન્યતામાં ઉપાધિ ઊભી કરે, ઇષ્ટ અનિષ્ટ નહીં હોવા છતાં ઇષ્ટ અનિષ્ટપણાની માન્યતા ઉભી કરે, ત્યારે આત્માને ઉપાધિ આવે છે, ત્યારે બોજો લાગે છે, એ બોજાનું કારણ થાય છે. પણ જાણવું અને તે પણ માત્ર જાણવું એને કાંઈ બોજો નથી, એમાં કોઈ ઉપાધિ છે. અથવા અહીંયા એમ કહેવું કે તું જ્ઞાનને સ્વભાવથી દેખ, જો, અવલોકન કર. અવલોકન કરનાર જ્ઞાન પોતે છે, તો તને તારું જ્ઞાન નિરાવરણ સ્વભાવે, નિરુપાધિક સ્વભાવે દેખાશે. જો તું તારા જ્ઞાનનું અવલોકન કર તો જ્ઞાન પોતે સ્વભાવથી ઉપાધિ વગરનું છે. ઉપાધિ નહીં કરવું એ જ્ઞાનનો સ્વભાવ છે. ગમે તે જાણે, ગમે તેટલું જાણે, તો પણ ઉપાધિ ન કરવી, ઉપાધિ ન થાય એ જ્ઞાનનો સ્વભાવ છે. તું જ્ઞાનને સ્વભાવ દ્રષ્ટિએ જોતો ખરો, તપાસતો ખરો, અવલોકન કરતો ખરો. અમે કહીએ છીએ માની ન લઈએ, પણ તું જોઈને તો નક્કી કર, તને ખાતરી થશે કે કહેનાર સાચા છે. સ્વભાવની દ્રષ્ટિએ જ્ઞાનનું અવલોકન કર. જે સ્વભાવ કહેવામાં આવે છે એવો સ્વભાવ છે કે નહીં, જ્ઞાન લેજો. એવું જ્ઞાન અરૂપી છે અથવા એવું જ્ઞાન સ્વભાવે કરીને નિરુપાધિક સ્વભાવે છે, આ બે વાત સામાન્ય કરી છે. જે ત્રીજો મુદ્દો છે એ વિશેષ વાત છે કે જ્ઞાન શુદ્ધ ને અધિકારી છે. જ્ઞાન સ્વરૂપે કરીને શુદ્ધ છે, જ્ઞાન કદી અશુદ્ધ થતું નથી. જેમ રાગની મલિનતા ચારિત્ર ગુણના પરિણામમાં કષાયરૂપ જોવામાં આવે છે, એવો મેલ, એવો કષાય જ્ઞાનમાં કદી ઉત્પન્ન થતો નથી. જ્ઞાન સ્વભાવે કરીને એ રીતે શુદ્ધ જ રહે છે. નિર્ણય કરાવવા માટે ગુરુદેવ શ્રીએ પરમાદુસારમાં એક દ્રષ્ટાંત આપ્યો છે કે આંબો, આંબાનો અંકુર છૂટે, જમીનમાં બોટલો પડી ગયો હોય અને એમાંથી અંકુર ફૂટે અને બે પાંદડા બહાર જોવે, તો બોટલાને જોયા વગર નક્કી કરે, એના અંકુર ઉપરથી નક્કી કરે કે આ આંબો છે. આંબું બીજ અંદરમાં કેરીની ગોટલી છે, એમાંથી આ અંકુર ફૂટેલો છે. ખોદીને જોવાની જ્ઞાનને જરૂર પડતી નથી એ
બરોબર,
અને એ જમીનનું પડ જ્ઞાનને આડું આવતું નથી. તો અહીંયા એમ કહે છે કે તું એ વનસ્પતિના બે પત્તા ઉપરથી વગર જોઈએ એના બીજનો નિર્ણય કરે છો, અને એવો નિર્ણય કરે છો કે આમાંથી મોટો આંબો થશે અને એના ઉપર કેરીઓ ખાલી ફાલે ફૂલી આવશે. આ બધું કરે કે જ્ઞાન લખેલું છે. પણ અહીંયા એમ કહે છે કે જે જ્ઞાન આવો નિર્ણય કરે છે એ પણ જ્ઞાન શક્તિનો એક અંકુર છે. જે જ્ઞાન આ નિર્ણય કરે છે એ જ્ઞાન પણ એ જ્ઞાન શક્તિનો અંકુર છે. તો એ અંકુર ઉપરથી તું જ્ઞાન શક્તિનો કાં નિર્ણય ન કર. આ નિર્ણય બહુ જબરદસ્ત વાત છે, અપૂર્વ વિષય છે. બધું કર્યું છે, નિર્ણય નથી કર્યો. અંશીનો નિર્ણય કરશે, અંશ ઉપરથી અંશીનો નિર્ણય કર. અંશ પ્રગટ છે, અંશ છે, પ્રગટ છે. પ્રગટ અંશ હોવાથી નિર્ણય કરવો સુગમ છે અને સહેલો છે. પણ નિર્ણયના લક્ષ્ય તું સ્વાધ્યાય કર, નિર્ણયના લક્ષ્ય તું આ અધ્યયન કર, નિર્ણયના હેતુથી આ પ્રવૃત્તિ કર, તો નિર્ણયથી જશે. એમને હેતુનું કાંઈ ઠેકાણું ન હોય ને રોજ ઉઠીને શાસ્ત્ર વાંચો ને સાંભળો એમને કરવું જોઈએ, એ બરાબર નથી. શાસ્ત્ર વાંચવું, શાસ્ત્ર સાંભળવું શા માટે? કે મારા પરમ તત્વનો મારે નિર્ણય એકવાર કરવો છે કે ખરેખર હું છું કોણ અને કેવો છું. તો આંબાના બે પાંદડા ઉપરથી ગોટલીનો નિર્ણય થાય છે, એમ જ્ઞાનના અંકુર ઉપરથી અનંત જ્ઞાન સામર્થ્યનો સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય થશે. અને એ નિર્ણય થવા માટે જ્ઞાન હંમેશા શુદ્ધ છે. તો અહીંયા પેલું વાત કીધું, જ્ઞાન શુદ્ધ છે, અવિકારી છે એમ કહો, એ તો શુદ્ધતાનું જ વિશેષણ છે. જ્ઞાન શુદ્ધ અવિકારી છે. કોનું? બધા આત્માઓનું. અથવા ભગવાનનું જ્ઞાન શુદ્ધ છે, સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન શુદ્ધ છે એમ નથી કહેવું. જ્ઞાન બધાનું શુદ્ધ છે, સમ્યક દ્રષ્ટિઓ, અબાલ ગોપાલ બધાનું, સર્વ આત્માઓનું જ્ઞાન શુદ્ધ છે. શું જ્ઞાન શુદ્ધ થતું નથી, આવરિત થાય છે, અશુદ્ધ નથી થતું. શું? જ્ઞાનની પર્યાયમાં આવરણ આવે છે તો પણ જેટલો ઉઘાડ રહે છે એટલું જ્ઞાન શુદ્ધ છે. જ્ઞાનમાં વિકાર બેસતો નથી, સ્પર્શતો નથી, ભિન્ન રહે છે. આવી જ્ઞાનની શુદ્ધતાનું સામર્થ્ય છે.
સંપૂર્ણ આવૃત થતું નથી એમ કેવું?
જ્ઞાન આવૃત થાય છે, પૂરેપૂરું તો આવૃત થાય જ નહીં તો જડ થઈ જાય. જો સંપૂર્ણ આવૃત થાય તો જડ થઈ જાય.
બરોબર.
પણ અહીંયા તો એમ કહે છે કે આવૃત થાય છે તો મર્યાદિત રીતે આંશિકપણે આવૃત થાય છે. જે ખુલ્લો અંશ રહે છે એ શુદ્ધ છે. જેટલું છે એટલું શુદ્ધ છે એમ કહેવાય. જ્ઞાન શુદ્ધ છે, જ્ઞાન અવિકારી છે. બીજી રીતે એમ કહેશે, જે નિર્ણયનો ફેક્ટર છે એમ આ વાત છે કે જ્યારે કોઈ જીવ પોતાના જ્ઞાનને તપાસે છે ત્યારે એ જુએ છે કે અનેક વિભાવોથી માંડી અને અનેક વિભાવોના વિષય અને એ સિવાયના વધારાના વિષય જ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતાં જ્ઞાન ક્યાંય લેપાતું નથી.
બરાબર, લેપાતું નથી
માટે શુદ્ધ રહે છે. જો લેપાય તો અશુદ્ધ થાય અને ન લેપાય તો શુદ્ધ રહે છે. તપાસ કરે તો ખબર પડે.
જ્ઞાન તો લેપાતું છે,
જ્ઞાન લેપાતું નથી. જેઓ પ્રતિબિંબિત થઈને વિલીન થાય છે, જ્ઞાકારો વિલીન થાય છે, જ્ઞાકારો વિલીન થાય છે, રાગ પણ જણાય છે, ક્રોધ પણ જણાય છે, ક્રોધનો વિષય જણાય છે, જ્ઞાન જ્ઞાન પણ ઊંધું જ રહે છે. જ્ઞાન ક્યારેક કોઈની સાથે ચોંટી જાય તો જ્ઞાન જુદું ન પડે, જ્ઞાન જુદું ન પડે તો બીજા બીજું નહીં આવી ન શકે. જેની સાથે વળગી ગયું છે વળગી ગયું. જો ક્રોધ સાથે જ્ઞાન એક થઈ જાય તો શાંતિ ન ઉંજે, ક્રોધ મટે નહીં. ક્રોધ ને જ્ઞાન છોટી ગયા એમાં નહીં થયો, બહુ તીવ્ર રસે કરીને ક્રોધ થયો છે, જ્ઞાન નિર્ણય કર્યો. માટે માન્યતા ને મિથ્યા માન્યતા, જુઠ્ઠી માન્યતા કહેવામાં થતું નથી. અને જયારે એમ કહેવામાં આવે છે કે તારો અનુભવ જુઠ્ઠો છે, તારું જ્ઞાન લેપાતું નથી, તો જોઈને ખાતરી તો કરવી જોઈએ કે
નહીં?
કોઈ એમ કે ભાઈ તમારો વૃદ્ધાંત જોઈ છોડી ગયા નથી, તમારું પાકેટ, તમારા પૈસા, તમારા દાગીના બધું સુરક્ષિત તમારા ઘરમાં છે, તો કે પણ અમે જ્યાં મૂકીએ છીએ ખાલી ખાલી છે, ત્યાં છે નહીં, નક્કી કોક લઈ ગયું છે, તો પોતે ને પોતે બીજે મૂકી દીધું, ગોઠવતા ગોઠવતા પોતે બીજે મૂકી દીધું, ગોઠવવું રહી ગયું, કબાટ છોડી દીધો, બાદ મારી જરૂર પડી કે લાભ તારે ખોલી અંદરથી લઈએ, જોવે તો કે આમાંથી છે ક્યાં ક્યાં કે સાંભળ થઈ જાય, એક લઈ ગયું લાગે છે, નક્કી કોકું પડી ગયું, બધું ગયું ક્યાં? ત્યારે જેને જોયું એને એમ કહ્યું કે ભાઈ છે તમારા ઘરમાં જ છે, તમારા ઓરડામાં છે, જરા તપાસી લ્યો, જોવે તો એને એમ થાય છે કરે આવી વાત ખોટો ભય થયો, બસ આ ખોટો ભય છે, જીવને ખોટો ભય છે કે મને ઉપાધિ છે, મને અનેક જાતની ઉપાધિ છે, મને શરીરની વ્યાધિ છે, મને કુટુંબની ઉપાધિ છે, મને સંયોગોની ઉપાધિ છે, મારા સંયોગો નબળા છે એની મને ઉપાધિ છે, અથવા અમુક અમુક જાતની સમસ્યાઓ ઊભી થઈ છે એ બધી મને ઉપાધિ છે. તું જ્ઞાન સ્વભાવી છો અને તારું જ્ઞાન સદાય નિર્લેપ છે, ક્યાંય લેપાતું નથી. આત્મા નિર્લેપ છે, એનો સ્વભાવ નિર્લેપ છે અને જ્ઞાન પણ નિર્લેપ છે.
કારણ શુદ્ધ પર્યાય જે આવે, કારણ શુદ્ધ પર્યાય
જ્ઞાન ની ક્રિયા ઉપરથી જ્ઞાન સ્વભાવ નો નિર્ણય
કરવો છે.
જેને ત્રિકાળી સ્વભાવ નો નિર્ણય થયો એને ત્રણેય કાળ નું સામર્થ્ય વર્તમાનમાં ભાષો.
બરોબર,
તો વર્તમાનમાં એવો છે એમ કરીને વર્તમાનને અવલંબે એટલે બધા બીજા વિભાવ છે એ ઉત્પન્ન થતા બંધ થઈ જાય એમ છે. જ્ઞાન શુદ્ધ અવિકારી છે, જ્ઞાનમાં વિકાર નથી, યુવાનીમાં કામ ક્રોધાદી વિકારી ભાવોથી ભરેલી કાળા કોયલા જેવી જિંદગી ગાળી હોય, પણ પછી જ્યારે તેને જ્ઞાનમાં યાદ કરે ત્યારે જ્ઞાન સાથે તે વિકાર થઈને આવતો નથી. યાદ સ્મૃતિમાં આવે પોતાનો ભૂતકાળ, ત્યારે આવા પરિણામ કર્યા હતા, પણ એ જ્ઞાનમાં એ વખતે પોતાની પર્યાયમાં તે પ્રકારના વિભાવ ભાવો ઉત્પન્ન થતા નથી, એની સ્મૃતિ આવી શકે છે. તો જો એ જ્ઞાન સાથે જડાઈ ગયેલી ચીજ હોત તો એ વખતે એને ફરીને એ ભાવો ઉત્પન્ન થઈ
જાય,
એ થતા નથી. આધારે જ્ઞાન સ્વભાવ રહેલો છે, આમ જ્ઞાન ના આધારે તો જ્ઞાન સ્વભાવ નો નિર્ણય કરવાની પદ્ધતિ છે. નિર્ણય કરવાની પદ્ધતિ બે પ્રકારે થાય છે, એક પરલક્ષી અને એક સ્વલક્ષી. તો તર્કથી, અનુમાનથી, આગમથી, ન્યાયથી વૈચારિક પદ્ધતિ છે તે એકલા વિકલ્પ વિચારથી અનુભવમાં પહોંચાતું નથી. એટલે એમ કહે છે કે તું તારા સ્વભાવનો નિર્ણય તારા જ્ઞાનના આધારે કરતો. નિર્ણય કરનાર જ્ઞાન અને જેના આધારે નિર્ણય કરે તે આધારભૂત વિષય પણ જ્ઞાન. આમ જો જ્ઞાન જ્ઞાનના આધારે નિર્ણય કરે સ્વયંનો પોતાનો પોતાની જાતને ભેળવે છે ત્યાં ત્યારે એને સ્વસ્વરૂપતા ઉપજે છે. આ જે દિશા બદલી સ્વસન્મુખ થયો અને દિશા બદલી નિર્ણયના કાળમાં તે અપૂર્વ છે. ક્યારે એને દિશા નથી બદલી. આત્માનો નિર્ણય પરલક્ષી જ્ઞાનમાં પોતાની જાતને ભેળવ્યા વિના એમને ભેળો છે. એ કલ્પિત નિર્ણય છે, એ ભૂલવાળો નિર્ણય છે અને એ નિર્ણયથી મહિમા ઉત્પન્ન થયો નથી. જ્ઞાનના આધારે અવિપરીત વસ્તુનો અવિપરીત નિર્ણય કરે છે, યથાર્થ વસ્તુનો યથાર્થ નિર્ણય કરે છે. માટે એ નિર્ણયમાં મહિમા ઉપજે છે, પોતાનું સામર્થ્ય જેટલું છે એટલું પ્રતિભાસે છે, એનો મહિમા આવે છે અને એ મહિમા એને અનુભવની પ્રાપ્તિ કરાવે છે. એટલે એમ કહે છે કે જ્યારે જ્ઞાનમાં યાદ કરે પોતાના ને પોતાના ભૂતકાળના વિભાવિક પરિણામને યાદ કરે ત્યારે જ્ઞાન સાથે તે વિકાર થઈ આવતો નથી, ઉપજતો નથી. તેથી જ્ઞાન પોતે શુદ્ધ અવિકારી છે. કરીને લીધું તેથી જ્ઞાન જ્ઞાન એટલે પોતે આત્મા પોતે શુદ્ધ અવિકારી છે. જો વિકારી હોય તો પૂર્વના વિકારનું જ્ઞાન કરતા તે વિકાર પણ સાથે થઈ આવવો જોઈએ, ઉપજી જવો જોઈએ, ઉત્પન્ન થઈ જવો જોઈએ. પણ તેમ થતું નથી, સ્મૃતિ કાળે તેમ થતું નથી. આત્મા પોતે શુદ્ધ અવસ્થામાં રહીને વિકારનું જ્ઞાન કરી શકે છે. એટલે કે જ્ઞાન પોતે જ્ઞાનપણે રહીને ભૂતકાળના વિકારનું કે વર્તમાનમાં ચાલતા વિકારનું પણ જ્ઞાન કરી શકે છે. વેદ જ્ઞાનમાં તો જ્ઞાન છે ચાલતા વિકારનું જ્ઞાન કરે છે, તો પણ એ ભિન્ન રહીને જ્ઞાન કરે છે. ભિન્ન રહીને જ્ઞાન કરે છે તે જ્ઞાનને પોતાની શુદ્ધતાનો અનુભવ થાય છે. એને જ આત્માનો અનુભવ, એને જ જ્ઞાનાનુભૂતિ, તે આત્માનુભૂતિ કહેવામાં આવે છે. વિચારવા જેવો વિષય છે કે ચક્રવર્તી મિથ્યા દ્રષ્ટિ હોય તો નિયમથી સાતમી નરકે જાય. ચક્રવર્તી હોય એટલે સંયમ દ્રષ્ટિ હોય એવો કોઈ નિયમ કે સિદ્ધાંત નથી. પણ એને એટલો બહારનો પુણ્યનો ઉદય ઘણો હોય છે કે જેને લઈને એને એના સંયોગમાં એટલો રસ રેડાય કે એના ફળમાં એ સાતમી નારકીય નિયમથી જાય. આ કાળના જે બાર ચક્રવર્તી થયા એમાં બે ચક્રવર્તી મિથ્યા દ્રષ્ટિ હતા અને 10 સમ્યક દ્રષ્ટિ હતા. એ બંને સાતમી નારકી ગયા છે. સર્વકાળે ચક્રવર્તી મિથ્યા દ્રષ્ટિ હોય તો એનો પછીનો ભાવ સાતમી નરકમાં ઉતરવાનો છે, એટલો એને રસ પડે. અને સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી વેદજ્ઞાનમાં ઉભેલો છે, એટલી જ ક્રિયા કરે છે. જેટલી આ ક્રિયા કરે એટલી જ આ ક્રિયા કરે. બે ના પુણ સરખા છે એટલે ભૂગોળ તો બંને ની બહાર નો સરખો છે. ચોખંડ ને ચંદો જાસ્ત્રીથી માંડીને બધો એનો આહાર ને બધું જ એ પ્રકારે છે. એ મોક્ષ માં જશે. આ સાતમી નારકીય જશે, આ મોક્ષ માં જશે. આટલો ફેર છે. ક્રિયા એક સરખી, ફળમાં ઉત્તર દક્ષિણ નો ફેર છે. વર્તમાન માં એવા સાદી મિથ્યા દ્રષ્ટિઓ અનંતા છે. નિગોધ ની અંદર કેટલા
નિગોધમાં
ન થાય એ તો અસમની છે. એટલે ખલાસ પંચેન્દ્રિય હોય તો એકેન્દ્રિય છે નિગોધ તો, પણ પંચેન્દ્રિય હોય પણ મન ગુમાયું એટલે ગયો. નિર્ણય કરવાની શક્તિ ગઈ એટલે તો નિર્ણયને કારણ કીધું છે. દ્રષ્ટિ હોય એટલે જાય, મિથ્યા દ્રષ્ટિ થાય તો સમ્યક દર્શન ભમે, અને મિથ્યા દર્શન થાય પરિણામ બગાડે તો અધોપતન થઈને કેટલું થાય કે નિગોધમાં જાય એટલે નારકીમાં જાય એટલું નરક નિગોધ બંનેમાં જાય. મિથ્યા દ્રષ્ટિ થઈને સાદી મિથ્યા દ્રષ્ટિ નરક નિગોધ બંને માં જાય શક્યતા ખરી. જાય જ એવો નિયમ નથી, શક્યતા ખરી. તો કોઈ અંતર્મૃત માં પાછો આવે, હવે અંતર્મૃત માં પાછો પકડે, એમાં ને એમાં ધ્યાનમાં ને ધ્યાનમાં છૂટે ને ધ્યાનમાં ને ધ્યાનમાં લે એમ પાછો વળી શકે છે. અને ન પાછો વળે તો અર્ધ પૂતગલ પરાવર્તન કાઢે. હા, અર્ધ પૂતગલ
પરિણામ
કેવા કરે એના ઉપર આધાર
કરે તો
પરિણામ કેવા કરે એના ઉપર આધાર છે. સામાન્ય રીતે એના પરિણામ તેના તે ભાવમાં એટલા ન પણ બગડે, સામાન્ય રીતે વિશેષપણે બગડે પણ ખરા, સામાન્યપણે ન બગડે. કેમ કે એને ખ્યાલ છે અનુભવ શું છે, સ્મૃતિનો તો વિષય છે અનુભવ શું છે, મોક્ષ માર્ગ શું છે, તો શું ભાવ તો આગળ પાછળ વધી જાય છે એટલે મોટા ભાગે દેવલોકમાં જાય. પણ એવું સામાન્ય વાત છે. વિશેષપણે કોઈ ગમે તેવા કોઈ કોઈ ક્ષણે ગમે તેવા પરિણામ કરી બેસે
પરિણામ ઉપર
પરિણામનો ભરોસો નહીં, એ પરિણામનો ભરોસો કરવા જેવો. મોક્ષ માર્ગી જીવના પરિણામ તો ત્રિકાળી સ્વભાવ આશ્રિત છે એટલે એ તો પરિણામનો ભરોસો કરતા જ નથી. પણ મિથ્યા દ્રષ્ટિએ તો કોઈ પરિણામનો ભરોસો કરવા જેવો નથી. કેમ કે એ તો ઊંડીને ક્યારે ક્યાં પડે કંઈ કહેવાય નહીં. જ્યાં જ્ઞાનની જાગૃતિ ગુમાવી, જ્યાં સમ્યક જ્ઞાનની લગામ બહાર પડો ગયો, ઠીકડો કેટલો મારશે અને ક્યાં જઈને એ ઘોડો પડશે, બે લગામ પરિણામ ક્યાં નું ક્યાં ચાલી જાય એનો કોઈ નિયમ નથી.
બરોબર,
ગમે એટલો નીચે પીવા જાય, વાર ન લાગે, એક સેકન્ડમાં ગમે એટલો નીચે પરિણામમાં જાય. એટલે શીઘ્રપણે વર્તમાનમાં પોતાના સ્વરૂપ લાભ લઈ લેવો જોઈએ. કેમ કે કાળનો શું ભરોસો, અને કાળ જેટલો ગયો એમાં પરિણામનો શું ભરોસો, કેવા પરિણામ થાય એનો શું ભરોસો. પોતાને ભૂલ્યો છે, પોતાને ભૂલ્યો છે એટલે નિજ પરમાત્માને ભૂલ્યો છે, પરમ તત્વને ભૂલ્યો છે. જેણે પરમ તત્વને ઠેસ મારી ઠેગું માર્યું એ કોને નહીં ઠેકવું મારે એનો શું વિશ્વાસ છે. એમ કે છે ને કે જે પોતાના મા બાપને છેતરે, પોતાના પરિવારને છેતરે, ધર્મનિંદ ઘરને છેતરે, એને ભરોસો શું કે બાર વાળાને નહીં છેતરે. એમ જેણે પોતાના પરમાત્મ તત્વને લાત મારી અવગણના કરી એનો અર્થ શું છે.
લાત મારી
એનું દંડ એટલો જ છે, નરક નિગમમાં ચાલ્યો જાય. પછી એ પગથિયું ઉતરી ગયો તો નીચે 50 પગથિયા સુધી નહીં દડી જાય એની ખાતરી શું? પગથિયું ભલે એક જ ચીક્યો છે, પહેલું પગથિયું ચીક્યો, પણ નીચે બધા પગથિયા નહીં પડે એની શું ખાતરી? પીડ્યો એ પીડ્યો, બેલેન્સ ગયું એટલે ગયું. એટલે જેને પોતાના પરમ તત્વની અવગણના કરી અંતરમાં, સાંભળનારની બહુ જવાબદારી છે, એને ખબર નથી તો બિચારા શું કરે. એને ખબર પડી કે આત્મા પોતે પરમ તત્વ છે, પરમ આદરણીય છે, અને એનો આદર ન કરવો એ જ એનો અનાદર છે. એ તો આદર કરવાની જવાબદારી ઉભી થઈ,
જવાબદારી
અપરાધ વિશેષ છે. જાણી જોઈને ઠેબું મારે અને અજાણ્ય ઠેબું વાગે એમાં ફેર ખરો કે નહીં? અપરાધ માત્ર અજાણ્ય હાલતા હાલતા વાગી જાય જેવી વાત છે, શું કરીએ? પણ જાણી જોઈને હાલતો જાય ને મારતો જાય ઠેબું, એના જેવી વાત થાય જાણે એને, તો એની જવાબદારી વિશેષ છે. એવી વાત છે. હા, પરિણામ બગડે એને શુભ ની રૂચિ થાય પહેલી વહેલી. ક્યાંથી બગડે? શુભ ની રૂચિ થાય પહેલી, સીધી અશુભ ની રૂચિ ન થાય. શું? ગુરુદેવે જે આ વિષય ઉપર બહુ પ્રકાશ પાડ્યો એનું કારણ એ છે કે પ્રખર સ્વાનુભવ માંથી નીકળેલી વાતો છે, પ્રખર અનુભવ માંથી નીકળેલી વાતો છે. જે શુદ્ધતામાંથી છૂટ્યો છૂટ્યો એ શુભની રૂચિને કારણે છૂટ્યો, શુભની રૂચિ નથી. એને જે શુભભાવ ઘણા થાય છે, ઉત્કૃષ્ટ થાય છે, એ રૂચવા માંડે છે. શુદ્ધાત્મા જે રૂચિનો વિષય છે, એ રૂચિનો વિષય બદલાઈ જાય છે, એમાંથી મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. એ તો વિચિક્ષણતા છે આ વિષયની. ગમે એવું ખડ ખાય, ખડ ખાય શું? આ વરસાદ પાણી હારા થઈને જમીન હારી હોય તો ગમે એવું સારું ખડ થાય, પણ એ 3 ઇંચનો આહાર છે, મનુષ્યનો નથી. બહુ સારું ખડ ખાય એટલે માણા ખાવા માંડે કાંઈ
નહીં,
એને તો અનાજ વહેવું હોય ખાય. મંડામણ કરીને કાઢી મૂકે, કાઢી નાખે એને કે મારા અનાજને ખોરાક નહીં પહોંચે, ખાતર ને પાણી આ ખાઈ જશે. હિન્દી ને કાઢે નહીં તો શું થાય? ખાતર પાણી એ ખાઈ જાય. બહુ સારું ખડ થયું છે માટે એને પંપાળીને મોટું કરે કઈ નહીં, તો અનાજ ખોવે. એમ શુદ્ધાત્માની તુલના છે, ગમે તેવા ઊંચી કુટીના શુભ પરિણામની તુલના શુદ્ધાત્મા તત્વ સાથે કરે, પરમાત્મ તત્વ સાથે કરે, તો એક આનંદ અમૃત છે ને એક ઝેર છે, એટલો બધો ફેર છે. કેટલો બધો ફેર છે! અમૃતને છોડીને ઝેરને રુચિ કરે તો એના જેવી મૂર્ખામી શું ગણવી? એને કેટલી મૂર્ખામી કહેવી? એમ કે છે શુદ્ધની અપેક્ષા કરીને શુભ નહીં કરવું, ઉપેક્ષા નહીં, શુદ્ધ સ્વરૂપની અપેક્ષા એ શુદ્ધ નહીં કરવું, એમ વાત છે. શુભ નહીં કરવું, ઉપેક્ષા નહીં. ઉપેક્ષા કરો તો અને અશુભ ન કરો તો અશુદ્ધતામાં, અશુભમાં ચાલ્યો જાય, સ્વચ્છંદમાં ચાલ્યો જાય.
શુદ્ધની ઉપેક્ષા કરીને શુભ નહીં કરવું, એમ
શુદ્ધની ઉપેક્ષા કરવી અને શુભ કરવું એમ નહીં,
એમ નહીં, એમ જ છે. ઓલું તો સહેજ થઈ જશે, ઉપેક્ષિત કરશો તો થઈ જશે. શુદ્ધની અપેક્ષામાં શુભ વગર અપેક્ષાએ અથવા ઉપેક્ષા કરતા કરવા છતાં થશે. શુદ્ધ શુદ્ધ સ્વરૂપની અપેક્ષામાં શુભની અપેક્ષા નહીં હોય અને ઉપેક્ષા હશે તો પણ સહેજે સહેજે ઉચ્ચ કોટેલું થઈ જશે. અને શુભની અપેક્ષાએ શુભ કરવામાં આવશે તો એ પાપાનું મધ્ય પુણ્ય થશે, એ સીધું નહીં થાય, ચોખ્ખું પુણ્ય નહીં થાય, પાપના અનુબંધ વાળું થશે. કેમ કે અપેક્ષા પડી છે એની અંદર શુભની, હા, અપેક્ષાથી બાંધે તો મિથ્યા દૃષ્ટિ જ છે. અનેક દૃષ્ટિને પુણ્યની અપેક્ષા હોય નહીં, કરે જ નહીં. એને અમૃત પિંડ જોયો છે આત્મા, એ ઝેરની સામે ઉકરવા જોવે, સીધી વાત તો એ છે. ઉપાદેય હોય તો ઉપજે ને, પાપા નું ગંદી ઉપજે.
પુણ્યાનું ગંદી પુણ્ય ભાવના ભાવી શકાય કે પુણ્યાનું બંને પુણ્ય ભાવના ભાવી શકાય કે
એ પુણ્યનું મંદિર પુણ્ય ન રહે, પાપાનું મંદિર થઈ જાય. પણ આત્માની ભાવના છોડીને કોઈ પણ પ્રકારના પુણ્ય ભાવના શું કરવા ભાવવી જોઈએ? પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની પરમ તત્વની ભાવનાને છોડીને શા માટે પુણ્ય તત્વની ભાવના ભાવવી જોઈએ? કોણ એને સુશીલ કહે જે સંસારમાં દાખલ કરે? કુંદાચાર્ય પ્રશ્ન ઉઠાવ્યો પુણ્ય પાપ અધિકારમાં, કે તમે એમ કહો છો કે પાપ તો કુશીલ છે અને સંયમ બ્રહ્મચર્ય આદિના પરિણામ છે એ સુશીલ છે, તો એને કોણ સુશીલ કહે કે જે સંસારમાં દાખલ કરે? આ પ્રશ્ન ઉઠાવ્યો કુંદાચાર્ય. એ પ્રશ્ન જ નથી. સંસારમાં દાખલ કરે એને અમે કુશીલ જ કહીએ છીએ અને અમે સુશીલ કહેતા કરવાનો સવાલ નથી. મન થી એની કરી વચન થી કાયા પ્રશ્ન જ નથી. શું
બરાબર?
એક વિધે નું ઉપજ્ઞા નથી કરવી તો ત્રિવિધે કરવાનો પ્રશ્ન ક્યાં છે? મૂળ માંથી જ કાપવાની વાત છે. જે રસ્તે જવું નહીં, જે ગામ જવું નહીં, એ ગામનું નામ લેવું કરવા એમ વાત છે. તે ગામે જવું નથી, પુણ્યના ગામે આપણે જવું જ નથી ને. એ જ છે, એટલે એ છે
આપણું મંદિર.
એટલે તો મૂળને ખાસ ટીકા કરે છે રાજમલજી, કે જેવી રીતે પાપના પરિણામ ત્યાજ્ય છે તેવી રીતે પુણ્યના પરિણામ તાજ્ય ત્યાજ્ય નથી એમ કોઈ કહે તો શું એ બરાબર છે? કે જે પાપના પરિણામ ત્યાજ્ય છે તેમ જ પુણ્યના પરિણામ ત્યાજ્ય છે.
108
માં ફેર છે તે અનંત સંસારમાં ભમશે.
સાંજે
લગભગ 5 વાગ્યાના આસપાસ પહોંચવાના હતા. ગૌઠાવીને કોઈ ઉપાધિ ખબર આપ્યા સાતસંગમાં હોય કે મહારાજે વિહાર કર્યો છે ને લગભગ 5 આસપાસ અહીંયા પહોંચવાના. પ્રવચન મંડપમાં પાછળ એક રૂમ ખાલી છે ત્યાં તો 5 વાગે પહોંચે એટલે તો પછી સાંજ પડી જાય ને પછી વિહારનો ટાઈમ તો આગળના માટે રહે નહીં. પછી સૂર્યાસ્ત પછી વિહાર ન કરે એટલે એને સોનગઢ જ રોકાવવું પડે. સોનગઢ વ્યવસ્થા આ જગ્યાએ એમની વ્યવસ્થા કરજો, સૂચના આપી દીધું. પોતે આહાર કરવા ગયા એ ટાઈમે એ આવી ગયા. આવ્યા સીધા મંદિરમાં દર્શન કરવા ગયા, માણસ્તંભના દર્શન કર્યા, મંદિર દર્શન કર્યા, માણસ્તંભના દર્શન કર્યા, ત્યાં ગુરુદેવ આહાર કરીને નીકળ્યા. 5:45 ટાઈમ જોયું કે દર્શન કરે છે, સુતા આવેલા ઊભા ઊભા થોડી વાત કરી સુતા પીડ્યા. હું તો એવું કહ્યું મને વાત નથી રહેતી એટલે મેં તો જોયું વિર્યા સમિતિથી ચાલે ને, મુનિરા વિર્યા સમિતિથી ચાલે, પણ આ તો ઠેકડા મારતા મારતા જતા હતા બહુ ઝડપથી. હો ઠેકડા મારતા એટલા ઝડપથી ગયા પ્રવચન મંડપમાં. ગુરુદેવ એટલે સાંજે આહાર કરીને થોડા ચક્કર મારે કે પછી ત્યાં આવેલા એ છેલ્લા પાછળના રૂમમાં ત્યાં બેઠા હતા. તો પોતે બેઠા પણ બધું બેઠું એમણે વાત કાઢી કે મારી પાસે એક પુસ્તક છે કે એમાં સમીર શિખરનું બહુ મહાત્મ્ય છે કે સમીર શિખરની મહાત્મ્યનું મારી પાસે પુસ્તક છે કે એક વખત પણ જો સુમેર શિખર ની યાત્રા કરે એનો મોક્ષ થઈ જાય કે શું કીધું?
મોક્ષ થઈ ગયા
ગુરુદેવે ધડાક દઈને કીધું કે જૈન નું શાસ્ત્ર નથી. શું કીધું?
જૈન નું શાસ્ત્ર જ નહીં.
સુમેર શિખર એટલે શાશ્વત તીર્થ જૈન નું. કેવું? શાશ્વત જૈન તીર્થ છે. ત્યાંથી અનંતા તીર્થન કરો, 24 તીર્થન કરો, ત્યાંથી જ મોક્ષે જાય છે. આ કાળમાં 20 ગયા છે, 4 બીજી જગ્યાએ ગયા. છતાં એની યાત્રા કરે એટલે મોક્ષ થાય એમ કોઈ શાસ્ત્ર, એમ કોઈ પુસ્તક કે કોઈ જૈન નું શાસ્ત્ર નથી. શું
કહ્યું?
સીધું જ એમ કહ્યું કે જૈન શાસ્ત્ર નહીં. જવાબ ના દીધો. આપસમાં કોઈ ખેંચા ખેંચી કે એવી ચર્ચા નથી. પણ ગુરુદેવે તો પોતાની માન્યતા બે ધડક કહી દીધી. આ દિગંબર ના સાધુ છે કે ન કહેવાય એ વાત ધડક. જૈન શાસ્ત્ર નહીં, ઉપાદે માને જૈન નું
શાસ્ત્ર
નહીં. એટલે સુમેર શિખર ની યાત્રા કરે એમાં એના શું બીજું પાપ થાય? જૈન શાસ્ત્ર નહીં. કેમ એનો નિષેધ કર્યો છે? મોક્ષ હેતુ તિરોધાનાત્. મોક્ષ ના કારણભૂત એવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને તિરોધાન કરનાર હોવાથી, એને રૂંધન કરનાર હોવાથી, એને દાબી દેનારા હોવાથી, એનો વિરોધ કરનારા હોવાથી તત્ નિષિદ્ધ્ય તે અમૃતચંદ્રાચાર્ય નું વચન છે. મોક્ષ હેતુ તિરોધાયિત્વા તત નિષિદ્ધ્યતે, આનો નિષેધ કરવામાં આવ્યો છે. શ્રુતમાં જૈનના જીનેન્દ્ર પરમાત્માના દ્રય શ્રુતમાં એનો નિષેધ કરવામાં આવ્યો છે. શ્રુતિ સ્મૃતિમાં એનો નિષેધ છે. શા માટે નિષેધ છે? કારણ સહિત વાત લીધી છે કે મોક્ષ હેતુ તિરોધાયી ભાવત્વા. મોક્ષ હેતુ, મોક્ષના કારણભૂત જે પરિણામ છે એવા મોક્ષ માર્ગને ઢાંકી દેનારા, એનો વિરોધ કરનારા હોવાથી એનો નિષેધ કરેલો છે. ચોખ્ખી વાત છે. એટલે પોતે એ વાતને ચોખ્ખી કરવા માટે કહે છે કે જેમ અશુભ ક્રિયારૂપ આચરણરૂપ જે ચારિત્ર છે તે કરવા યોગ્ય, તેમ ત્યાગવા યોગ્ય નથી. એમ છે, શુભની શુભની જેમ શુભની વાત છે, ઉત્તર આમ છે કે વર્જવાયું. કારણ કે વ્યવહાર ચારિત્ર હોતું થતું દુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે. તેથી વિષય કષાયની માફક ક્રિયારૂપ વ્યવહાર ચારિત્ર છે તે નિષિદ્ધ છે. વિષય કષાયની જેમ નિષેધ છે એમ આનો નિષેધ છે. એટલી ચોખવટ કરી છે રાજમંદિર.
પુણ્યાનો બંદી કોણ પણ
ઘાતક જ છે.
પાપાનો બંદી
ઘાતક છે જ, પણ પુણ્યાનો બંદી પુણ્ય પણ ઘાતક જ છે. ઘાતક છે આત્માને માટે, તે આત્માના ગુણને ઘાતે છે. તેથી તે આત્માના ગુણની અપેક્ષા એ અનિષ્ટ છે અને તે દુષ્ટ છે. દુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે. ત્રણ શબ્દોનો પ્રયોગ કર્યો છે રાજમલજીએ. બહુ જબરજસ્ત ટીકા છે રાજમલજીની. ટીકા એટલે એકદમ અધ્યાત્મ પ્રધાન ટીકા છે. સાચી પૂછી વાત ન કરે, ચોખ્ખી એક મગની બે ફાળ જેવી વાત કરે, લાલો કેઠો ન કરે.
આપણે આ પૂરું થાય પછી એ લેવાનું વિચાર,
જુદા જુદા મત પડે છે. શા માટે નિષિદ્ધ છે? પ્રશ્ન ઉઠાવ્યો કે નિષ્કર્મ અવસ્થા જે મોક્ષ, શુદ્ધ પરિપૂર્ણ શુદ્ધ અવસ્થા જે મોક્ષ, તેનું હેતુ એટલે કારણ છે જીવનું શુદ્ધ પરિણમન. અનુસાર મોક્ષ માર્ગ કારણ છે, મોક્ષ એનું
કાર્યકારી
છે. તેનું ઘાતક છે, કેમ કે આ તો મોક્ષ માર્ગી જીવને જ થાય છે. પુણ્યાનું બંધીપુન કોને થાય છે?
મોક્ષ
માર્ગે જીવને થાય છે. તો કે છે કે આ મોક્ષ માર્ગ નું ઘાતક છે. મોક્ષ માર્ગ નું ઘાતક છે, મોક્ષ ના કારણભૂત જે પરિણામ છે એને ઘાતે છે. ઘાત્યા ભાવ છે બધા. તેથી કરતુત, તેથી એ બધું કરતુત નિષિદ્ધ છે. કરતુત શબ્દ એ બધું કરતુત છે, એ નિષિદ્ધ છે. અને કેવું હોવાથી કે પોતે પણ બંધરૂપે છે, એ મોક્ષ રૂપે નથી, મોક્ષ ના કારણ રૂપે પણ નથી, પોતે બંધરૂપે છે. ભાવાર્થ આમ છે કે જેટલું શુભ શુભ આચરણ છે તે બધું કર્મના ઉદયથી અશુદ્ધરૂપ છે, તેથી તે ત્યાજ્ય છે અને તે ઉપાદેય નથી. જૈન શાસ્ત્ર ની બહુ ચોખ્ખી વાત છે. 108 ભાવાર્થ આમ છે કે જેટલું શુભ શુભ આચરણ છે તે બધું કર્મના બંધરૂપ છે, તે બધું કર્મના ઉદયથી અશુદ્ધરૂપ છે, તેથી તે ત્યાજ છે, ત્યાગવા યોગ્ય છે અને ઉપાદેય નથી. અસ્તે નાસ્તે દઈ દીધું. ત્યાજ્ય છે એ તો વાત લે છે કે શુભની જેમ ત્યાજ છે. તો કે હા, એ વ્યવહાર ચારિત્ર જેને જૈન નો વ્યવહાર કહેવામાં આવે છે એ હેય છે અને ઉપાદેય નથી. બહુ ચોખ્ખી વાત છે કે હેય છે અને ઉપાદેય નથી. વળી કેવું હોવાથી કે સકળ કર્મ ક્ષય લક્ષણ પરમાત્મ પદ. મોક્ષ એટલે કેવું? પરમાત્મ પદ. સકળ કર્મ ક્ષય જેમાં થઈ જાય છે એવું મોક્ષ પદ. તેનો હેતુ અર્થાત જીવનો ગુણ જે શુદ્ધ ચેતનારૂપ પરિણમન તેનું ઘાતનશીલ છે. તિરોધારીનો અર્થ કર્યો છે, તેનું ઘાતનશીલ છે એને ઘાતે છે. શુદ્ધ ચેતનારૂપ પરિણામ સમ્યક દર્શન ને ઘાતે, સમ્યક જ્ઞાન ને ઘાતે, સમ્યક ચારિત્ર ને ઘાતે. માણસ નથી કહેતા ત્યાં ખૂની છે, ધ્યાન રાખજો. ઘાત કરે તો ખૂની છે એમ કે. ઘાતનશીલ છે સહજ લક્ષણ જેનું એવું છે, તેથી કર્મ નિષિદ્ધ છે. ભાવાર્થ આમ છે કે જેમ પાણી સ્વરૂપથી નિર્મળ છે, કાદવના સંયોગથી મેલું થાય છે, પાણીના શુદ્ધપણાનો ત્યાં ઘાત થાય છે, તેમ જીવ દ્રવ્ય સ્વભાવથી સ્વચ્છરૂપ છે, પાણીના કેવળ જ્ઞાન દર્શન સુખ વીર્ય સ્વરૂપ છે, તે સ્વચ્છપણું વિભાવરૂપ અશુદ્ધ ચેતના લક્ષણ મિથ્યાત્મ વિષય કષાયરૂપ પરિણામથી મીઠું છે. અશુદ્ધ પરિણામનો એવો જ સ્વભાવ છે કે શુદ્ધપણાને મટાડે, તેથી સમસ્ત કર્મ નિષિદ્ધ છે. ભાવાર્થ આમ છે કે કોઈ જીવ ક્રિયારૂપ યતિપણું પામે છે, દીક્ષા લે છે, કોઈ દીક્ષાની ક્રિયા કરે છે તે યતિપણામાં મગ્ન થાય છે, એ બધી મુનિપણાની ક્રિયામાં મગ્ન થાય છે અને એમ સમજે છે કે અમે મોક્ષ માર્ગ પામ્યા, બધું ત્યાગ્યું, બધું છોડી દીધું, ઉગણી થઈ ગયા, હવે દિગંબર દીક્ષા ધારણ કરી અને જે કરવાનું હતું મનુષ્ય પર્યાયમાં તે અમે ચારિત્ર ધારણ કર્યું, કરવાનું હતું તે કર્યું. તેથી તેને સમજાવે છે, તે જ તેવા જીવોને સમજાવે છે કે તે યતિપણાનો ભરોસો છોડીને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કરો. અને શાસ્ત્રમાં એવા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અનુભવ વિનાના જે દ્રવલિંગી મુનિ છે, અત્યારે કોઈ દ્રવલિંગી નથી, પણ જે શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી એને દીક્ષા અંગીકાર કરીને શુદ્ધ ક્રિયા પાળે છે. મણિપણાને પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ 28 મૂળ ગુણ ચોખ્ખા એ પહેલા ગુણ સ્થાને ગણ્યા છે. અને જે ગ્રસ્ત છે શુદ્ધ સ્વરૂપનો જેને અનુભવ છે, રાજા હોય ગ્રસ્ત હોય, વિષય કષાયના પરિણામ નજરે સામે તમને દેખાય, ત્યાંના વિષય કષાયના પરિણામ છે. દુકાને જઈને વહીવટ કરે છે, રાજમાં જઈને વહીવટ કરે છે, કુટુંબ પરિવાર છે, તો એ ચોથા ગુણ સ્થાને છે, ઉપરના ગુણ સ્થાને છે. આ દ્રવલિંગીને ચારેય કષાયનો સદભાવ છે, અનંતાનુબંધી ઉભા છે, અને અનંતાનુબંધી એને દર્શન મોહનો ઘાત કરીને ત્રણ બાકી રહ્યા છે. રાજાને માર્યો છે, દુશ્મનને માર્યો છે, દુશ્મન રાજાને માર્યો છે. તો વિષય કશાય દેખાય છે છતાં આનંદ અનુબંધી નથી, અને વિષય કશાયનો સર્વથા નવ કોટી ત્યાગ છે. વિષય કશાયનો નવ કોટી ત્યાગ વર્તે છે એને અનંત અનુબંધી છે. એટલા ચારે કશાય છે, મંદ એટલા છે કે મરીને એકત્રી સાગરની સ્થિતિ નવ નિગ્રહ મૂકે જાય. આ ભલે આમ પાંચમા સ્વર્ગે જાય, આઠમા સ્વર્ગે જાય, ઉપર ન જાય એટલો કશાય મંદ નથી, પણ છતાં ગુણસ્થાન એનું ઊંચું છે. કશાયનો અભાવ એને કર્યો છે, મંદ ભલે નથી કર્યો પણ અભાવ કર્યો છે. એમ જુદી જુદી વાત છે, મંદતા થવી ને અભાવ થવો બે જુદી જુદી વાત છે. અને તત્વ દ્રષ્ટિએ સમજવી જોઈએ, નહીં તો ગડબડ થઈ જાય એવું છે. હા, એ પુણ્યનું બંધુતું છે, પણ એ ઈચ્છાથી અપેક્ષાથી નથી બંધાતી, નિષેધ નિષેધમાં બંધાય છે. હા,
વાદિદેવ ઋષિમંદર ભગવાન જય હો, પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ નો.